મિત્રો, ગયા અઠવાડિયે નાગાલેન્ડ રાજ્ય અને તેની સંસ્કૃતિથી મનીષ લખાણીએ આપણને પરિચિત કરાવેલ. નાગાલેન્ડ એ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાંનો એક એવો વિસ્તાર છે કે જે જંગલો અને પોતાની પ્રાકૃતિક સંપત્તિથી ભરપૂર છે. તો ચલો આજે આપણી સફરને આગળ વધારીએ. પૂર્વ ખૂણાથી જઈએ ઉત્તર તરફ, દેશના ઉત્તરતમ છેડા તરફ, જ્યાં પથરાળ ખડકાળ જમીન છે પણ લોકો દિલના એટલા જ નરમ અને પ્રેમાળ છે. અહીં હિમાલયની ખૂબ ઠંડી છે પરંતુ લોકોના હૃદયમાં પ્રેમની ખૂબ જ ગરમી છે, ઉષ્મા છે. તમે વિચારતા હશો કે કઈ દુનિયાની સફર તરફ આપણે જઈ રહ્યા છીએ.
હવે જો હું કહીશ કોઈને કે હું કોલ્ડ ડેઝર્ટમાં જઉં છું તો લોકો વિચારે કે કોલ્ડ અને ડેઝર્ટ એ બંને સાથે કેવી રીતે આવ્યું. પણ હા, આપણા ભારતની અંદર ઘણી જગ્યાઓ એવી છે કે સ્નો અને કોલ્ડ ડેઝર્ટ, એમાંની એક છે લદાખ. એ જનરલી લોકો ને તમને યાદ હશે તો એક 3 Idiots કરીને પિક્ચર આવ્યું હતું જેમાં લાસ્ટ સીન ની અંદર આમિર ખાન અને એ લોકો ત્યાં આગળ પ્લેન ઉડાવતા હોય છે. એ જગ્યાને જો તમારે ખરેખર માણવી હોય તો સમર તો સારી જગ્યા જ છે, પણ જો તમે થોડા એડવેન્ચરસ હો તો તમારે વિન્ટરમાં માણવી. વિન્ટરમાં એટલા માટે કે તમે એ જગ્યા જશો તો એ લેક છે 140 કિલોમીટર લાંબુ છે અપ્રોક્સિમેટલી. એમાં એક 1/3 પોર્શન ઇન્ડિયામાં છે અને બાકીનું ચાઇનામાં છે. એ આખે આખું લેક બરફથી થીજી ગયું હોય છે.
લદ્દાખનું નામ આવે એટલે સૌથી પહેલા આંખોની સમક્ષ આવે પથરાળ જમીન અને ત્યારબાદ નાના મોટા લામાઓ. ત્યાર પછી કદાચ જો યાદ આવે તો ફિલ્મ કે ટીવી પર જોયેલ બૌદ્ધ ધર્મની રંગીન ધજાઓ સાથે અત્યંત રંગીન રીતે અને સુંદર રીતે સુશોભિત બૌદ્ધ ધર્મની વિવિધ ઇમારતો.
એકચ્યુઅલી લદ્દાખમાં હું છે મારું સેકન્ડ વિન્ટર હોમ કહેતો હતો, કારણ કે છેલ્લા 11 વર્ષથી હું વિન્ટરના 1-1.5 મહિના હું ત્યાં સ્પેન્ડ કરતો હતો. કારણ કે ત્યાં એક મારો પોતાનો પર્સનલ પ્રોજેક્ટ પણ હું કામ કરું છું એના ઉપર, જે ફોટોગ્રાફી પ્રોજેક્ટ છે, અને પ્લસ હું ત્યાં એડવેન્ચરમાં વિન્ટર કરતો હોઉં છું. એટલે બેઝિકલી જે રીજન છે આપણું લદ્દાખ રીજન એ બૌદ્ધિસ્ટ તરીકે બહુ જ રીચ છે. ત્યાં આગળ બૌદ્ધ જે ટેમ્પલો હોય છે ત્યાં ઘણા બધા અલગ અલગ છે, જે તમે હિસ્ટ્રી પણ ચેક કરો તો 300-400 વર્ષ જૂના હોય છે. અને જનરલી લોકો એને ટેમ્પલ ને એટલે મોનેસ્ટ્રીઝ કહેતા હોય છે. એટલે તમે લદ્દાખ ની અંદર ક્યાંય પણ ટ્રાવેલ કરો તો જનરલી લોકો કહે છે આ મોનેસ્ટ્રી છે, પેલી મોનેસ્ટ્રી છે. એટલે તમે ત્યાં આગળ ઘણી બધી મોનેસ્ટ્રીઓ જોવા મળે અને જે મોનેસ્ટ્રી ત્યાં હોય છે ત્યાં આગળ યંગ બાળકો પણ ભણતા હોય છે અને એમને મોંક કહેવામાં આવે છે. એટલે બેઝિકલી જો તમારે બુદ્ધિસ્ટ વિશે વધારે જાણકારી મેળવવી હોય કે હા તો નવું કશું જાણવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. ત્યાં તમને બધી વસ્તુ જાણવા મળશે. અને એ બુદ્ધિસ્ટ સિવાય પણ જો આપણે તમારે એડવેન્ચર કરવું હોય તો ત્યાં આગળ ઘણી બધી વસ્તુઓ છે, જેવું કે તમે કોઈ ક્લાઇમ્બિંગ કરવા જવું છે તો તમને ક્લાઇમ્બ કરવા માટે પણ મળે છે. તમારે લાંબી એવી વોક કરવી હોય તો તમને હાઇકિંગ માટે પણ તમને ઓપોર્ચ્યુનિટી આપે છે. અને છતાં જો તમે પોતાની જાતને આળસુ માનતા જ હો તો પછી તમે જીપ સફારી પણ કરી શકો છો કે તમે જીપની અંદર બેસીને તમે અલગ અલગ જગ્યાએ વિઝિટ કરી શકો છો. પણ જો ખરેખર લદ્દાખને માણવું હોય તમારે, લેહ લદ્દાખની જે આ સંસ્કૃતિ છે, ભૌગોલિકતા છે, તો હું તો એવું માનું છું કે ચાલીને જ માણવી જોઈએ.
લદ્દાખને કુદરતે મન મૂકીને સુંદરતા આપી છે. હિમાલયના ખોળામાં આવેલા પ્રદેશ પહાડો, તળાવ, ઝરણા અને પથરાળ રસ્તાઓ ઉપરાંત વિવિધ પશુ પંખીઓ અને ફૂલછોડથી પણ સંપન્ન છે. અહીં તમને રંગોનું ખૂબ જ સુંદર મિશ્રણ કુદરત દ્વારા જોવા મળશે અને દરેક પહેરનો, દરેક રંગ અને તેનો માહોલ અલગ જ છે, તેની મજા પણ માણી શકાશે. અહીં દરેક ઋતુની પોતાની અલગ સુંદરતા અને પોતાની અલગ મહેક છે. અને આ ઉપરાંત જો એક ખાસ આકર્ષણ થી તમે વાકેફ ન હો તો તમને જણાવી દઉં કે અહીં એક ક્ષેત્ર છે કે જ્યાં ચુંબકીય તત્વથી આપમેળે તમારી ગાડી ચાલતી રહેશે. જો આ બધી જ વસ્તુઓ તમારે યાદરૂપે તમારા કેમેરામાં લાંબો સમય માટે કેદ કરવાની ઈચ્છા હોય તો શું કરશો?
હવે જનરલી જયારે લદ્દાખનું આવતું હોય છે, આજકાલ એક નવો ટ્રેન્ડ થયો છે કે અમે લદ્દાખની અંદર વિઝિટ કરીએ. પણ ખરેખર લદ્દાખને વિઝિટ કરવી હોય તો આજકાલના લોકો જે છે એને બહુ ઇઝી લેતા હોય છે, જયારે મારા માટે લદ્દાખ એ હાર્ડકોર માઉન્ટેન છે. એટલે જો તમે માઉન્ટેનની અંદર જવાનું હોય કોઈ ક્લાઇમ્બિંગ માટે કે કોઈ જગ્યાએ, તો તમે જે પ્રિપેરેશન કરતા હો છો એ ટાઈપની પ્રિપેરેશન તમારે જરૂરી છે. એટલે કે તમે ત્યાં ઓન એન્ડ એવરેજ હાઇટ પણ તમારી 3.5-4 હજાર મીટરની હોય છે, જ્યાં ઓક્સિજનનું લેવલ ઓછું હોય છે. તો એ બધી અન્ડરસ્ટેન્ડિંગ તમારે કરી અને સિઝન પ્રમાણે તમે કઈ સિઝન ની અંદર ટ્રાવેલ કરો છો એ પ્રમાણે તમારું ક્લોધિંગ છે, પછી તમારા કમ્પ્યુટર્સ ની એ જો લઈને ટ્રાવેલ કરવાનો હોય તો એ બધાની વ્યવસ્થા કરવી પડે, કેમેરા માટેની વ્યવસ્થા કરવી પડે. એટલે હું એવું માનું છું કે જયારે તમે લદ્દાખમાં ટ્રાવેલ કરતા હોય ત્યારે તમે એક્સપિડિશન કરો છો, કોઈ હિલ સ્ટેશનમાં ટ્રાવેલ નથી કરતા હોતા. અને એ લદ્દાખ એ ફોટોગ્રાફર માટે પેરેડાઇઝ, એને સ્પેશિયલી ફોર ધ લેન્ડસ્કેપ ફોટોગ્રાફર્સ. અને એટલું બધું તમને અલગ અલગ વેરાયટીઝ મળતી હોય છે ત્યાં આગળ, સમજાય છે કે કઈ વસ્તુ હું ક્લિક કરું ને કઈ ના કરું. સો બેઝિકલી કેવું હોય છે કે સવારે તમે આવો ત્યારે તમને કદાચ એકદમ સની ડે દેખાય, પણ દર કલાક ત્યાં વેધર ચેન્જ થતું હોય છે. તો તમે એક જ જગ્યાએ પણ બેસી રહો તો સવારથી સાંજ સુધીનો તમે 100 ફોટા પાડશો તો 100 ફોટા તમને અલગ અલગ દેખાય. અને એક બીજી કહેવત પણ ત્યાં બહુ મોટી પોપ્યુલર છે લદ્દાખની અંદર, લદ્દાખની મોસમ અને બોમ્બેની ફેશન એનો કોઈ ભરોસો નથી હોતો. એટલે તમે ક્યારે પણ તમે નક્કી કરીને સવારે નીકળો કે આજે મને સની ડે મળશે, તો તમને કલાક જ સની મળે ને બાકીનો આખો દિવસ ક્લાઉડી હોય. તો ત્યાં આગળ બહુ જ અલગ અલગ વેરાયટીઝ તમને જોવા મળતી હોય છે. તો ફોટોગ્રાફર માટે તો ખરેખર સ્વર્ગ જ છે.
શ્રોતા મિત્રો, લદ્દાખની આવી થોડી થોડી વાતોથી તમારા મનમાં ત્યાં જવાની જો ઈચ્છા પ્રગટ થઈ હોય અને જો તમને પ્રશ્ન થતો હોય કે ત્યાં કેવી રીતે પહોંચવું, તો જાણી લેજો અહીં પ્રવેશવા માટે તમારે કુદરતની પરવાનગી લેવી ખૂબ જ જરૂરી છે.
તો બેઝિકલી આમાં એવું છે કે તમે કઈ સીઝનની અંદર ટ્રાવેલ કરતા હોય છે એના વચ્ચે, તમે સમરની અંદર ટ્રાવેલ કરતા હોય અને તમે ખરા થોડા એડવેન્ચરસ હોય તો તમે રોડથી પણ ત્યાં પહોંચી શકો. ત્યાંથી બે એન્ટ્રી પોઈન્ટ છે લદ્દાખમાં પહોંચવા માટે, એક છે મનાલી અને બીજી છે શ્રીનગર. તો ઘણી જગ્યાએથી હાઈવે છે અને લેહ શ્રીનગરનો જે હાઈવે છે એ થોડો સારો છે. અને જો તમને ખરેખર ચેલેન્જ લેવાની ઈચ્છા હોય તો તમે મનાલીથી લેહ સુધી સ્કૂટર લઈને પણ જઈ શકો છો, સાયકલ લઈને પણ જઈ શકો છો, બસમાં પણ જઈ શકો છો. અને તમને ખરેખર એડવેન્ચર અને ફોટોગ્રાફીની ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડશે. અને પણ જો તમે એવું વિચારો કે ના હવે લોકો જયારે નથી જતા ત્યારે મારે જવું છે, જે વિન્ટરની અંદર હું જનરલી જતો હોઉં છું જ્યારે ત્યાં ટેમ્પરેચર -30 થી -40 ડિગ્રી હોય છે, તો તમારી પાસે એક જ ઓપ્શન બેસે છે, તમારે ત્યાં આગળ ફ્લાઇટ લઈને જવું પડે છે. તો ફ્લાઇટ લઈને તમે લેહ પહોંચો અને પછી ત્યાં એક્લિમેટાઇઝેશનના 2-3 દિવસ પસાર કર્યા પછી
લદ્દાખને અત્યાર સુધી સાહસિક વૃત્તિ ધરાવતા લોકોએ કે જૂથોએ, એટલે કે જે લોકો ટ્રેકિંગમાં કે એડવેન્ચર સ્પોર્ટ્સમાં જતા હોય, તેણે ખૂબ જ માણ્યો છે, તેણે ખૂબ જ ભ્રમણા કરી છે અને તેને દિલથી ખૂંદ્યો છે. પરંતુ એક સામાન્ય પ્રવાસીની વાત કરીએ તો લદ્દાખ એના પર પસંદગી ઉતરતી નથી. તેની પાછળનું એક મોટું કારણ હોઈ શકે અહીં રહેવા અને જમવાની તકલીફો. એમાં પણ જો તમે શાકાહારી હો તો તમારી તકલીફમાં થોડોક વધારો થઈ શકે. એટલે તમારે બધું ચાલશે અને બધું ફાવશેની નીતિ પ્રથમ અમલમાં મૂકવી પડે. આ વાત સાંભળીને તમને પ્રશ્ન થશે કે શું પરિવાર સાથે જવાનો પ્લાન બનાવાય?
આખા પરિવારને સાથે જવું હોય તો એમાં પણ હું એવું રિકમેન્ડેશન કરું છું કે પરિવારમાં નાના બાળકોને લઈને ના જવું જોઈએ. કારણ કે નાના બાળકોને ઘણી વખત જે સાઈડ ઇફેક્ટ થતી હોય છે એલ્ટિટ્યુડની, હાઈ એલ્ટિટ્યુડની, એ તમને ખરેખર એક્સપ્લેન ના કરી શકે તો તમારી ટ્રીપની મજા બગડી જશે અને બાળકની તબિયત ખરાબ થશે. તો હું એવું માનું છું કે રિઝનેબલી 10-12 વર્ષનું બાળક હોય અને પછી તમારી ફેમિલી સાથે જવું હોય તો તમે, હું તો એવું પ્રિફર કરું કે પહેલી વખત જતા હોય તો તમે સમરમાં જવું, તો તમને ખબર પડે ત્યાં આગળ કેવી સિઝન છે, ટેમ્પરેચર ને બધું કેવું છે, ત્યાંની સંસ્કૃતિ કેવી છે, ફૂડ કેવું છે, તમને ફાવશે કે નહીં. અને પછી તમે વિચાર કરી શકો તમે બીજી કોઈ સિઝનમાં જવા માટે.
શ્રોતા મિત્રો, મનીષભાઈએ જે લદ્દાખને એક્સપ્લોર કર્યું છે, જે લદ્દાખમાં ભમ્યા છે અને ફોટોગ્રાફીમાં ખૂબ બધો સમય ઇન્વેસ્ટ કર્યો છે, તેનું રોકાણ કર્યું છે, જો એ સુંદર મજાના ફોટોગ્રાફની આપને મજા લેવી હોય, એનાથી લદ્દાખને ઘર બેઠા જો માણવું હોય અને એ તસવીરોથી જો તમને થોડી ઘણી અણસાર જોઈતી હોય કે લદ્દાખ કેવું છે, તો એની એક ફોટો ગેલેરી હું અમારી વેબસાઇટ અને ફેસબુક પર પણ બનાવવાની છું, તો તેની મુલાકાત લેવાનું બિલકુલ નહીં ચૂકતા. તમને એડ્રેસ તો ખબર જ છે, facebook.com/sbsgujarati અને વેબસાઇટ છે www.sbs.com.au/gujarati. તો આવતા અઠવાડિયે ફરીથી કોઈક નવી જગ્યાનું ભ્રમણ કરશું. ત્યાં સુધી આવજો. SBS. 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 This is SBS Radio.